રેડી ફોર ધેટ. તો આ ત્રણેય વસ્તુમાંથી બાકાત હોય તો વાંધો નથી કઈ. ભાઈ આપણા માટે એક પ્રશ્ન પૂછું, ઘરમાં છોકરાઓ હોય સવારના પોરમાં આપને ઉઠીને પગે લાગે, પણ કે બાપા પગે લાગું છું પણ તમે કહેશો હું નહીં કરું એમ કહેતો? આવું તો કઈ પગે લાગવાનું હોય તમે કહો કે નહીં? બાપા પગે લાગું છું, તમને પગે લાગું છું પણ તમે કહેશો હું નહીં કરું, તો તમે શું કહો? ભાઈ આવું પગે લાગવાનું રહેવા દે, આવું પગે ન હોય. પગે લાગવાનું અર્થ શું પ્રતિભાઈ? કે તમે કહેશો એમ કરું છું, બરાબર છે ને? એટલે સારું થઈ ગયા. તમારી બધી કોમ્યુનિટી વડીલોને કેટલું બધું સુંદર રીતે પ્રણામ રોજ ઉઠીને કરે છે. મા બાપને કરો છો ને પ્રણામ? મને બહુ ગર્વ છે ખરેખર, એમ કે કેટલા બધા પ્રેમથી રોજ નમસ્કાર કરે છે. અરે આ તમને ખબર નથી, સવારના પોરનું સાવ મફતમાં મોટામાં મોટું પુણ્યાર્જન છે વડીલોને નમસ્કાર કરવા. આપણે એનાથી ઉજળા છીએ તો નમસ્કાર કરે છે. તો ભગવાનની આજ્ઞા, ભગવાનને નમસ્કાર કરવા છે એની આજ્ઞા પાડવી નથી. અરિયંતને નમસ્કાર કરવા પણ તું કઈ થી હું નહીં કરું. આચાર્યને નમસ્કાર કરો, ઉપાધ્યાયને નમસ્કાર કરો, સાધુને નમસ્કાર કરો પણ તમે કહેશો હું નહીં કરું. માટે આપણો નમસ્કાર અધૂરો બને છે, અધૂરો બને છે. તો આપણા જીવનમાં આ આવવું જોઈએ, જગતપતિ મારો સ્વીકાર કરે. જુઓ આપણા બધામાં એક પ્રશ્નમાં સંપૂર્ણ રીતે સહમતિ છે, યુનેનિમિટી, કે ભગવાન બધાને ગમે છે. સાચી વાત, ભગવાન બધાને ગમે છે, એમાં કોઈ સવાલ જ નથી. કાંઈ દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ, બધાને ભગવાન ગમે છે. પણ બીજો પ્રશ્ન પૂછું, ભગવાનને ગમે તે આપણને ગમે છે? શું બોલો તમે? ભગવાનને જે ગમ્યા તે મને ગમ્યા? આ પ્રશ્ન મહત્વનો છે. ભગવાન ગમે એટલે ભગવાનને જે ગમ્યા તે ગમવા જોઈએ. અને ત્રીજો પ્રશ્ન છે, ભગવાને છોડ્યું તે છોડવું છે? નોટ નાવ એમ કે છો ને, ભગવાને છોડ્યું શું છોડ્યું? એના જીવનમાં તમે જુઓ તો આ બધી વસ્તુઓ, ચક્રવર્તીઓ પણ. મોહનભાઈ આપણે બધા હવે રોંગ સાઈડ ઓફ એજ થયો, હવે નવી ઇન્ડસ્ટ્રી કરવાની નામ નહીં લેતા ભાઈ સાહેબ. હવે આપણે હાવ રિટાયરમેન્ટ છીએ, હવે આપણે છોકરાઓને સોંપી દેવાનું, પેન્શન આપી લેવાનું. પૂર્વના કાળમાં જ્યારે ચક્રવર્તીઓ પણ પોતાનો દીકરો મોટો થાય અને કામકાજનો કારોબાર સંભાળવા માટે તૈયાર થાય ત્યારે વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને જંગલમાં જઈને સાધના કરતા. વિચાર તો કરો, આ માનવભો ક્યારે મળવાનો છે? તો આપણા જીવનમાં આ જગતપતિની આજ્ઞા પાડવી પડાય નહીં ત્યાં સુધી, પાડવા જેવી છે એવું તો માનવું જ, ખોટા ખોટા પ્રશ્નો પૂછવા નહીં, તમારી માવતરને માવડીઓને હેરાન કરતા નહીં. અમને નથી ગમતું ના રે ભાઈ, એ તો એને ધન્યવાદ આપો કે વગર હંજે પણ ભગવાનને નમસ્કાર કરે છે, અને તમે આટલું હંજ્યા પછી હજી પગથિયા ચડવાની તૈયારી નથી. આ ઇઝ ધ ફોલ્સ વે. એક વખત હંમેશા જાણીને કરવાની વૃત્તિ છે ને એ હંમેશા મુલતવી રાખે છે. કરતા જાઓ અને જાણતા જાઓ. એક વખત તમે એક મહિના સુધી બરાબર જાઓ, નમસ્કાર કરો ને જુઓ છું, એ ટ્રાન્સફોર્મેશન કમ્સ ઇન યોર લાઈફ ઓર નોટ. સો ધ ફોર્થ ક્વેશ્ચન, દિશાનો પાસ, જગતપતિની આજ્ઞા પાડવા જેવી છે એવો નિર્ણય તો કરો ને ભગવાન, કે એટલું તો કરાવો કે ભાઈ કરવા જેવું છે યથાશક્તિ કરતું. ડુ યુ એગ્રી વિથ યંગ પીપલ? આટલું ખરું કે નહીં? ધેન આઈ ગો ટુ ધ ફિફ્થ ક્વેશ્ચન, કે પાંચમો પ્રશ્ન વિશાનો અગત્યનો છે, કે ભાઈ ભગવાન તો 14 રાજલોકની આખી જીવ સૃષ્ટિની હિતચિંતા કરે છે, આપણે કેટલાની હિતચિંતા કરીએ છીએ? પરહિત ચિંતા એ આપણો વિશેષ અધિકાર છે. ભગવાનની સ્થિતિ 14 રાજલોકની છે આપણી. વોટ ઇઝ અવર હોરાઇઝન? ઇટ ઇઝ કમ્પ્લીટ વિદ ઇન ધ પ્રિસિંક્ટ્સ ઓફ નૈરોબી ઓર કેન્યા ઓર હલાર ઓર ધ વર્લ્ડ ઓર વેર. આપણી સ્થિતિ ક્યાં છે? Where do we stand on the graph of that, whether the concern of the all human beings and the whole life is there in our world or not? Aapru concern for, reverence for life, the well-being of life, kya sudhi chhe? Ane aamaj samraddhina bij rahela chhe. Matra manoman, prani matra ni hita chinta karo, jagat ni akhi jeev rashi, tamari samraddhino hastakshar karva mate aavse. પ્રત્યેક જીવને થતો નમસ્કાર તમારી સમૃદ્ધિમાં એની સંમતિ આપે છે તમને. છઠ્ઠો પ્રશ્ન છે, આ બધા અટપટા પ્રશ્નો છે પણ બહુ સહેલા કરી નાખ્યા છે, એટલે વિસા ફોન ભરવામાં અમારા જેવા જેને ઇંગ્લિશ ન આવડતું હોય ને એને વાંધો ન આવે કંઈ, બરાબર છે ને? અભક્ષ્ય ન ખવાય, બરાબર છે ને? આ પ્રશ્ન તો બરાબર ને, અભક્ષ્ય ન ખવાય. કેટલી વાર પૂછે ખાય, આમાં શું છે? કે હું ચોક્કસ કહું છું કે ઘણી વસ્તુઓ શ્રદ્ધાથી સ્વીકારો. અભક્ષ્ય ખાશો તો મન ગંદુ થશે. અભક્ષ્ય ન ખવાય નહીં, ખવાય જ નહીં. પણ અનીતિનું ધન અભક્ષ્ય લાગે છે? બાપા તો જોયું જો અનિતિનું ધન અભક્ષ્ય ન લાગતું હોય તો આ ઉપર છલ્લું અભક્ષ્ય ન ખાવાની પ્રતિજ્ઞા એ પણ એક હિપોક્રસી છે. અનિતિનું ધન અભક્ષ્ય લાગવું જોઈએ. હાઉ કેન આઈ પ્રોસ્પર એટ ધ કોસ્ટ ઓફ સમબડી એલ્સ? આ કેમ બની શકે? ઇટ કેનોટ બી. અને એટલા માટે જ આ પ્રશ્નની સાથે છેલ્લો પ્રશ્ન આ મહારથમાં બેસવાનો દેવચંદભાઈ કે ભાઈ બધાને પૂછી જોજે કે મોક્ષમાં જવાની ઉતાવળ છે કે ખાલી ખાલી પરિભ્રમણ કરવું છે? મોક્ષમાં જવાની ઉતાવળ છે, બીજે બધે ઉતાવળ છે, 10 વાગે ઘરે જવાની ઉતાવળ, 10 વાગી જાય એટલે આખો ઘણો મોડું, બધા ઘડિયાળ જોવા માંડ્યા 10 વાગે પૂરું થાય, બરાબર છે ને? બીજે બધે ઉતાવળ, બજારમાં જવાની ઉતાવળ, પરણવાની ઉતાવળ, ફોરેન જવાની ઉતાવળ, બધી ઉતાવળ, પણ એમ થયું છે કે આઈ એમ ગેટિંગ ડિલેડ. મારે મોક્ષમાં આજે રક્ષા પોટલી બાંધે છે ને જમણા હાથે મોહનભાઈ, આ મોક્ષનો વિરહ છે, હવે હું ક્યારે મોક્ષમાં જઈશ? ઓહો, મારા હાથમાંથી આયુષ્ય સરી જાય છે, હું ક્યારે મોક્ષમાં જઈશ? અને મોક્ષ એટલે, મોક્ષ એટલે ઇટ ઇઝ નોટ ટ્રાન્સેન્ડિંગ ધીસ વર્લ્ડ, એ મોક્ષ એટલે અહીં જ એ મુક્તિનો આનંદ માણવાનો છે. ઇટ ઇઝ નોટ એન એસ્કેપ રૂટ, ઇટ ઇઝ નોટ એન એક્ઝિબિશન. તો આ મોક્ષમાં જવા માટેની જો ઉતાવળ હોય તો આપણે આપણા જીવનમાં આ ભગવાનની ભક્તિને સાર્થક કરી શકીએ. અને એટલા માટે આજના પ્રવચનથી આઈ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ધેટ એવરીબડી હેઝ એ પોઝિટિવ રિપ્લાય ટુ ધ વિસા ફોર્મ ગીવન ટુ અસ. આવતીકાલે આ શાસનનો ભારત અહીંયાથી દિવ્ય યાત્રા તરફ જવાનો છે. આઈ વોન્ટ ટુ ટેક યુ ટુ એ લેન્ડ વિચ ઇઝ બીન નોટ વિઝિટેડ બાય યુ. પણ તમને એમ થશે કે જગતનું સૌંદર્ય આવું હોઈ શકે? તો આજના આ પ્રસંગમાં આપને એટલું જ કહેવાનું છે કે જીન શાસન, એનું તત્વજ્ઞાન, એનું દ્રવ્યાનો યોગ આ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. અને એ શ્રેષ્ઠતાને આપણને સ્વેચ્છાએ મળેલું છે. એ એક અદ્ભુત વિશિષ્ટતા છે, એનું સૌંદર્ય છે. બેટિટ્યુડ ફોર બીંગ બોર્ન ઇન અ જૈન રિલિજન વિથ અ ફિલોસોફી વિચ ટ્રાન્સેન્ડ ધ ઓલ લિમિટેશન્સ ઓફ લાઈફ, અને જીવનને પણ સુખથી ભરી દે તેવું આ તત્વજ્ઞાન આપણને મળેલું છે. નમસ્કાર મંત્રનો નમો, એક નમો જો આપણા જીવનમાં આવી જાય ને, અત્યાર સુધી સમજનભાઈ આ માથું ન જગ્યાએ નમવામાં કેટલી જગ્યાએ નમાવ્યું છે, જ્યાં નમાવવું ન જોઈએ ત્યાં આ માથું નમસ્કાર, કેટલા કેટલાને ન કરવા જેવાને નમસ્કાર કર્યો છે. થોડાક સંસારના નાના નાના કામ પતાવવા માટે મગનભાઈ આ માથું કેટલાને નમાવ્યું. નમો નમો નમો, એક વખત અરિયંતને નમસ્કારમાં નમો થાય એટલે સંસાર યાત્રા તીર્થયાત્રામાં પરિણત થાય. અને એકવાર જો આ ભાવથી, હો હૃદયથી, વાણીથી નહીં, વચનથી ને કાયાથી નહીં, ઇફ વિથ ધ ટ્રુ સેન્સ ઓફ યોર હાર્ટ એકવાર જો નમસ્કાર થાય તો કહે છે કે બીજા 6 સુખ આપોઆપ આ નમસ્કારમાંથી ઝરે છે. ઇટ સિમ્પલી બ્લીડ ટોટલી ઇન યોર લાઈફ. એકવાર જો ભાવથી તમે નમસ્કાર કરો તો નમો. નમો પછીનું બીજું સ્ટેપ છે ખમો. ખમો એટલે જેની સાથે વેર હોય એને ક્ષમા આપો અને ક્ષમા માગો. આ સ્ટેપ લખી લ્યો સમજનભાઈ, આમાં ક્યાં છો જોજો, વેર ઓન વોટ પાર્ટ વી આર. નમો, નમો પછી ખમો, અને ખમો પછી દમો. દમો એટલે ઇન્દ્રિયોનું દમન કરો. કોઈ દિવસ આ દુનિયામાં ઇન્દ્રિયોએ જે વસ્તુ માગી એને આપવાથી એ રાજી થઈને બેઠી નથી. તૃષ્ણાની તૃપ્તિ અશક્ય છે. જ્યાં લાભ હોય ત્યાં લોભ વધે, જ્યાં લાભ હોય ત્યાં લોભ વધે, આ એક સંસારનું સૂત્ર છે. અને એટલા માટે જ કહે છે દમો, ડોન્ટ લેટ લૂઝ યોર ઓલ ઇન્દ્રિયસ ટુ ગો સીક ફોર નોન રિક્વાયર્ડ થિંગ્સ વિચ વિલ પોલ્યુટ અવર કોન્શિયસનેસ. એવી વસ્તુઓમાં જાઓ નહીં, દમો, દમન કરો. કોઈ દિવસ આપણી માજીઓ અને માતાઓ તપ કરે ને એની ટીકા નહીં કરતા મહેરબાની કરીને, નહીં તો યાદ રાખજો તમને આવતા ભાવમાં ખાવાનું નહીં મળે. સીધી વાત છે, તપની ટીકા ન કરવી કોઈ દિવસ. અરે ધન્યવાદ છે એમને જેને પછકાળ લીધા એને. તો ખરેખર કહું છું કે સમજ્યા વગર પણ જે ભગવાનની આજ્ઞાને પાડે, મારા ભગવાને કીધું છે, મારા ભગવાને કીધું છે તપ કરવા જેવું છે. પણ આ તપમાં થોડાક ફરક છે, આંતરિક તપ પણ છે. એની વાત કાલ શિવ ચક્ર પૂજનમાં કરેલી, પણ બહુ ઓછું ઓડિયન્સ હતું. તપમાં 2 તપ એવા છે કે આપણે બધા જ કરી શકીએ. મોહનભાઈ સાંભળવું છે આ તપને શું છે. પહેલું છે વાણીનું તપ. આ વાણીથી કોઈની પણ મારે નિંદા કરવી નથી, આ વાણીથી કોઈની ટીકા કરવી નથી, આ વાણીથી કોઈનો અવર્ણવાદ કરવો નથી, આવું તપ થઈ શકે કેમ? આમાં આટલું બધું જવાબ, આ તપમાં તકલીફ તો ભેગા નથી રહેવાનું કઈ. આ જીભ મળેલી છે સરસ્વતી માતાની કૃપા, આખી જીવ રાશિમાં, આખી જીવ રાશિમાં, મૂંગી જીવ રાશિમાં જીભ કેને મળી? રમણીકભાઈ, માનવીને મળી. તો આ જીભનો સરસ્વતી માતાએ જે આપણને વાણી આપી એનો દુરુપયોગ ન કરવો, એમાં આટલી બધી હિચકિચાટ શેનો છે? નક્કી કરો આજથી કે હવે અમારે કોઈની પણ નિંદા કરવી નથી. બહેનો, તમે પણ ધ્યાન નક્કી કરી લ્યો તો બહુ આનંદ, વાતાવરણ વધુ શુદ્ધ થઈ જશે. બોલો, તૈયારી છે દેવચંદભાઈ? તો આપણે એની પ્રતિજ્ઞા લઈ લઈએ કે હવે પછીથી નાયરોબીમાં વસતા બધા શ્રાવક શ્રાવિકાઓએ નક્કી કર્યું કોઈની પણ કાંઈ ટીકા કરવી નથી, કોઈનો પણ દ્વેષ કરવો નથી. પણ એની શરત દાદાએ મૂકી કે આની બાધા લીધા પછી એનું પારણું ન થાય. એનું પારણું ન થાય કે ઠીક, આ શશીકાંતભાઈ શરમથી શરમથી લીધી, પણ નવમે દિવસે ઇન્ડિયા જાય પછી તારી વાત છે. કેટલી નિર્દોષ જીવન છે. નક્કી જ કરો કે જ્યારે પણ ગુસ્સો આવી જાય, જ્યારે પણ કોઈના પ્રત્યે અવર્ણવાદ આવી જાય, નૌકાર ગણવા બેસી જાઓ. મારો વિષય નથી કોઈની ટીકા કરવાનો, કોઈનું સાંભળવું નથી, બોલવું નથી. આ કેટલી, હાઉ નેચરલ હેબિટ્સ, ધીસ ઇઝ રિલિજિયન. અને બીજી વાત છે લાગણીની. જ્યાં માગણી છે ત્યાં લાગણી નથી, અને જ્યાં લાગણી છે ત્યાં માગણી નથી. આપણા સંબંધો લાગણીના કે માગણીના? લાગણીના ને. લાગણીનો અર્થ શું છે? મારે સામી વ્યક્તિ પાસે કાંઈ માગવું નથી. ઘરમાં 10 માણસો હોય, એકબીજા અરસપરસ જો માંગ માંગ કરે તો કાઠિયાવાડી ભાષામાં શું કહે ખબર છે મોહનભાઈ? એના ઘરે હાજે ભાણા ખખડે. કોઈની પાસે પણ માગણી કરવી નથી. અને તમે એકવાર નક્કી કરજો, ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા પછી માગ માગ ન કરો ને તો તમે બહુ સુખી થશો. અને માગ માગ કરો તો કે રોજ રોજ તમે માગો એવું કે બનાવી દેવાય કઈ. મૌન વ્રત લઈને જો જમવાનું શરૂ કરજો તો બહુ ચિંતા રાખશે કે આ કઈ માગતા નથી, માટે બધી વસ્તુ આપો. ફરગેટ ટુ આસ્ક ફ્રોમ એનીથિંગ, અને જુઓ જીવનનો કેવો આનંદ આવી શકે છે. તો આ બે તપ કરવા, એની સાથે દમો, દમો પછી શમો, શમન થાય, પ્રશાંત વાહિતા થાય, કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પો નહીં. લિવ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ ગોડ. આવતીકાલે જે થવાનું હોય થાય, ભૂતકાળ એ ભૂલી જવાનો છે, ભવિષ્યકાળ એ સ્વપ્નું છે. ટુડે ઇઝ ધ ઓનલી રિયલ મોમેન્ટ ઇન યોર લાઈફ. અને આગળ ચાલીને આવું જો કરો તો ગમો, બધા જીવોને ગમે. અને પછી રમો, આત્મરમણતામાં રમો, અને છેવટે પામો, આત્મસિદ્ધિ પામો. તો આવું સુંદર મજાનું એક સુખ અરિહંત પરમાત્માની ભક્તિમાં મળેલું છે. આ ભક્તામર સ્તોત્ર એના માટે તો મારી ભાવના હતી, પણ અહીંયા અનફોર્ચ્યુનેટ થિંગ ઇઝ ધેટ એક્સેપ્ટ ફોર વન અવર કોન્ટ્રીબ્યુશન એવરીબડી ઇઝ વેરી બિઝી. નમો રિહંતાણમ, કાંઈ વાંધો નથી. કંઈ ભક્તામરની વાત જો સાંભળો તો ખ્યાલમાં આવે કે એક અદ્ભુત આધુનિક જીવનનું, વર્તમાન કાળનું એક અછેરું છે. આજે પણ આ ભક્તામર સ્તોત્ર મહારાષ્ટ્રમાં કોલ્હાપુર બાજુના મહારાષ્ટ્રીયન કુટુંબોમાં અખંડ રીતે બોલાય છે 150 વર્ષ ત્યાં. અને દેવચંદભાઈ મારી પાસે દાખલા છે, કહે છે કે અમારા પરિવારમાં આ ભક્તામરના પ્રભાવે કોઈ અકાળે મૃત્યુ થયું નથી 150 વર્ષમાં. અકાળે મૃત્યુ આપણા જીવનમાં કેટલા બધાના થાય છે, આપણું હૃદય હાલી જાય. એ કોઈક તમારા રાજા રાજા જેવા બિચારા નાની ઉંમરના કોઈક બેન્કર ગયા, બીજા કોઈ આમ અકાળે મૃત્યુ થાય ત્યારે આપણને આમ ધ્રુજારી આવે. તો એના માટે એનો રસ્તો શું? આ ભક્તામરને અખંડ રીતે કરો. એક પરિવાર, એક પરિવારમાંથી એક સભ્ય રોજ અખંડ પોતાના ઘરે ભક્તામર ગણે, અને 3 મહિના પછી મને કહેજો શું તકલીફ છે, શું નહીં. ફીલ ઇટ એન્ડ ફીલ ધ ડિફરન્સ. તમે જુઓ કે આ ભક્તામરની તાકાત શું છે, કેમ કે એને સમજવાની જરૂરત નથી, એ ઓલરેડી સિદ્ધ થયેલું છે. તો આવું સુખ આપણે જીનેશ્વર ભગવંતની ભક્તિમાંથી માગીએ, અને આપણા જીવનમાં આગળના દિવસોમાં આપણે 21મી સદીના ભાગ્યશાળી જૈન નાગરિક બનીએ, એના માટે આપણે જવું છે. તમારે હાલારમાં એક સુખની વ્યાખ્યા મને એક તમારા આરાધના ધામમાં રહેતા હતા કિંજીભાઈ એને સમજાવતા કે ભાઈ અમે તો, અમારી સીધી ભાષા છે, અમારું શાસ્ત્ર આ ચોખ્ખું છે, સુખ એટલે શું? મેં સમજાવો બાપા, મારે સમજવું છે. તો કે પહેલું સુખ તે જાતે નર્યા, બરાબર છે ને? પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કુળવંતી નાર, અને ચોથું સુખ એ પુત્ર પરિવાર. આ 4 સુખમાં અમારું ક્યુ ઈડી આવી ગયું. પણ કે છે આ ભગવાન મુનિ સુરત ભામી કે છે ભાઈ મારા સુખની વ્યાખ્યા જરા જુદી રીતે આપજો તમે. આ કહીને આપણે આ વ્યાખ્યા સુખની સમજી અને આપણે વિસર્જન કરીએ તો કે છે પહેલું સુખ તે ચારિત્રવાન, બીજું સુખ તે વિતરાગનું ધ્યાન, ત્રીજું સુખ તે આત્મજ્ઞાન અને ચોથું સુખ કેવળ જ્ઞાન. તો આ ભગવાનના આવા ચાર સુખના આપણે અધિકારી બનીએ અને આપણે સૌ એક સહયાત્રી તરીકે એકબીજાને આલંબન આપીએ ધર્મમાં. એ જ ભાવના સાથે આપના ચરણમાં આજે આ સ્વાધ્યાય વિસર્જન કરું છું.
શરણમ નાસી ત્વમેવ શરણમ મમ તસ્મા કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર જીણે મારી ડૂબતી નૈયા ભવસાગરથી તારી જીણે મુજને સાસન અર્પ્યું અમિધારા વરસાવી જેવો મારા મુક્તિ માર્ગના સાચા બન્યા સુકાની એવા ગુરુ ભદ્રંકરજીને કોટિ વંદન મારા એવા ગુરુ કુંદ કુંદ સુરીને કોટિ વંદન મારા.
નમસ્કારનું ગીત આપણે લેશું.
શ્રેષ્ઠ મંત્ર નવકાર શ્રેષ્ઠ સિદ્ધ મંત્ર નવકાર મંગલમય નવકાર મંગલ મારે મન એક જ છે નવકાર મારે મારો તો જીવનનો આધાર મારો મારો તો જીવનનો ચણગાર જગ જયવંતો કર્મ ચૂરંતો જગ જગ જયવંતો કર્મ ચૂરંતો જગ શાંતિ નો દાતા શાંતિ દીનો નહીપારમ મારે મન એક જ નવકાર મારે મારો તો જીવનનો આધાર મારો મારો તો જીવનનો ચણગાર મારો તો જીવ સકળ સંઘને હૈયે વસતો સકળ સકળ સંઘને હૈયે વસતો આરાધકનો પ્રાણ આરાધકનો શાશ્વત મંત્ર શાશ્વત યંત્ર શાશ્વત મંત્ર શાશ્વત યંત્ર मारे मन एक जथे नवकार, मारे मन एक जथे मारो तो जीवन नो आधार। ओ नमो हरिहंताणम्, ओ नमो हरिहंताणम्, ओ नमो सिद्धानम्।
ભારતવર્ષના દર્શનોમાં છ દર્શનો છે, એ દર્શનોમાં મોક્ષ માર્ગની વાત કરેલી છે, પરંતુ જૈન દર્શન એવું છે કે જેણે પોતાના બતાવેલા આચારને કારણે આજે જગતમાં તે શ્રેષ્ઠ દર્શન તરીકે સ્વીકારાયેલું છે. The highest and the most perfect way of self-realization is the path shown by Lord Mahavir. For the benefit of young people who are present over here, I would say that religion is the best bioengineering to convert a human being into a divine being. વર્તમાન કાળમાં બાયો એન્જિનિયરિંગની બહુ શોધ થાય છે મોહનભાઈ. સફરજનના ઝાડમાં કેરી ઉગે અને કેરીના ઝાડમાં કારેલું ઉગે, આવી બાયો એન્જિનિયરિંગ થઈ ગઈ છે. બાય સ્યુટેબલ અમારા આરકે છે અહીંયા છે ને, બાય સ્યુટેબલ લેબોરેટરી મિક્સિંગ ઓફ ધ જીન્સ દે આર એબલ ટુ ગીવ ધીસ સોર્ટ ઓફ મિક્સ હાઇબ્રિડ થિંગ. પણ એવી કોઈ બાયો એન્જિનિયરિંગ હજી જગતમાં મળેલી નથી કે માનવને દેવ બનાવે. આ જૈન દર્શને આ દેવ બનાવવાનો માર્ગ બતાવ્યો છે. ધ યંગ પર્સન આ ગાડી ઉપાડી જાય ને મને યુ વિલ નેવર બ્લોક એનીબડી હિયર, તો કરીને લઈ જાય. પણ ભગવાન તો કહે છે કે મારે લઈ જવા માટે આપણે શાસનનો મહારથ આવી ગયો, બધી શરત પુરવાર થઈ ગઈ. And we are, the flight is now ready to take off. Sasan no Maharaj ઉડવા માટે તૈયાર છે. માત્ર બે વસ્તુની જરૂરત છે, એક સંકલ્પ જોઈએ છીએ અને બીજું સમર્પણ જોઈએ છીએ. સંકલ્પ, સંકલ્પ શું ન કરી શકે વિચાર કરો. તમસિંહભાઈને પૂછતો હતો કે આ સંકલ્પે રીસા ઓસવાલ જ્ઞાતિનું શું કહ્યું. 1899 સાલમાં હિરજી કાળા, દેવજી હિરજી અને પોપટ વેરસે કેટલા કષ્ટ વેઠીને સ્ટીમરમાં વાણમાં અહીંયા આવ્યા અને સંકલ્પ શું કર્યો કે મારી જ્ઞાતિને હું ગમે તેમ કરીને ઉજળી કરું. બરાબર છે કે નહીં? એનો ફોટો તો ક્યાંય રાખ્યો છે કે નથી રાખ્યો? કોઈ તો ફોટો તો દોરાવો કોકની પાસે, આવા હતા, દર્શનીય છે. તો આ જેમ ત્રણ વ્યક્તિઓએ આ પરદેશ આપને ખુલ્લું કરી આપ્યું અને 100 વર્ષમાં અભરે ભરાય એટલું ધન ઉત્પન્ન કરાવી આપ્યું. હવે બીજા સદીની શરૂઆત થાય ત્યારે આ જ્ઞાતિ પાસે એક વિનંતી મૂકવી છે કે આ સાહસવીર હતા એનો તો ઉપકાર ભલાય નહીં, પણ 1999 સાલથી આપણે 3 મહાત્માઓ જોઈ છે આ જ્ઞાતિમાં, કે જે મહાત્માઓ ઝંડો લઈને આખા જ્ઞાતિને ધર્મમય બનાવવાનું બીડું ઝડપે. બોલો કેનું નામ લખ્યું? પેલી ખુરશીમાંથી લખાય ને, ઇફ 3 પર્સન કેન કન્વર્ટ ધ હોલ કોમ્યુનિટી ઓન ધ હાઈટ ઓફ સચ એ પ્રોસ્પેરિટી, કેન વી નોટ સ્પીક ફોર 3 સેન્ચુરી પર્સન ઇન ધીસ કોમ્યુનિટી ઓફ 10,000 પીપલ? હાઉ લોંગ યુ વોન્ટ ટુ ઇન્વાઇટ શશિકાંત પીપલ લાઈક ધીસ? અમારે હવે ઉલટું કરવું છે, હવે તો નૈરોબીથી બોલાવો. નક્કી કરો, 3 વ્યક્તિ નક્કી કરી દે, ટેક અપ ઓન ધ શોલ્ડર. નરેન્દ્ર, યુ આર નોટ ઇવન એક્સક્લુડેડ ઇન ધીસ ટીમ. 3 પર્સન ડિસાઇડિંગ દેટ આઈ શેલ સી દેટ માય કોમ્યુનિટી રાઇઝિસ ઓન અ હાઈટ ઓફ રાઇટિયસનેસ, કેરેક્ટર, ઇન્ટિગ્રિટી એન્ડ ટ્રુ રિલિજન, પ્રોબેબલી ઇટ વિલ બી ધ બેસ્ટ સર્વિસિસ રેકગ્નાઇઝ ફોર ધ કમિંગ સેન્ચુરી. આવું બીડું ઝડપવા માટે આ યંગ જેન્ટ્સને આપણે ઉભા કર્યા છે. હું કહું છું, એક માત્ર તમને મનોરંજન કે બુદ્ધિરંજનના વિષયથી કહેતો નથી, પણ 3 સેન્ટ અને જગતના આખાનો ઇતિહાસ જુઓ. ઇવન સિંગલ પર્સન કે ચેન્જ ધ ફોર્સ ઓફ હિસ્ટ્રી. એક મહાત્મા ગાંધી હિન્દુસ્તાનમાં હતા અને અહિંસાની ચળવળ કરીને 50 કરોડના દેશને આઝાદી અપાવી. એક જ હતા, એક નેલ્સન મંડેલા હતો, 30 વર્ષ જેલમાં રહ્યો પણ દક્ષિણ આફ્રિકાને મુક્ત કરાવ્યું. એક લી વાલેસા પોલેન્ડનો, જે આવી ગયો ઇન્ડિયા અને અમારા વિમલાબેન સરકારના ફંક્શનમાં હતો અને કે છે, આઈ શેલ સી ધેટ કોમ્યુનિઝમ એન્ડ હિયર ઇન ધીસ કન્ટ્રી બાય નોન વાયલન્ટ મેથડ. માત્ર એને અહિંસક રીતે, વોલ્ટેર, માર્ટિન લ્યુથર કિંગ, હી વોઝ ધેર ઇન સ્ટેટ એન્ડ હી ડાઈડ સો ધેટ ધ નિગ્રોઝ લીવ ઇન ધ સ્ટેટ વિથ ઇક્વલ રાઇટ ફોર ઓલ. તો આ વિચાર કરો કે વન મેન કેન ચેન્જ ધ હિસ્ટ્રી. પણ ઇતિહાસકારો કહે છે કે સુખી લોકો ઇતિહાસ સર્જતા નથી, ઇતિહાસના ખરેખર એના સફર બને છે. જે ડોન્ટ ક્રિએટ હિસ્ટ્રી બટ દે સફર હિસ્ટ્રી, બીકોઝ આપણે આપણા એક સુખના એક એવા ઇશારાની જગતમાં રાખી ગયેલા છીએ કે બધું જ અકબંધ રાખીને 1 કલાક પ્રવચન સાંભળવા સિવાય અમારું કમિટમેન્ટ વધારે નથી. વી વોન્ટ ટુ કીપ એવરીથિંગ ઇન્ટેક્ટ, નથિંગ ટુ બી કેમ્પ્રોમાઇઝ ઓર સેક્રિફિક્સ. અને આમનામ કંઈક થતું હોય તો તમે બચાવો, પણ ઇફ યુ રિયલી ટુ ડિલિવર ગુડ ફોર યોર ઓન સેલ્ફ, ફોર યોર કોમ્યુનિટી એન્ડ આઈ વુડ સે જૈનિઝમ એટ લાર્જ, યુ હેવ ઓલ ધ રિસોર્સિસ અવેલેબલ ટુ યુ. અને એટલા માટે આપણે આ આચાર વૈભવની વાત કરી છે. ધ એક્શન પ્રોગ્રામ, વોટ કેન બી ધ એક્શન પ્રોગ્રામ ફોર એનીબડી હુ હેવ ડિસાઇડેડ ટુ કમિટ બ્રેવ રેવોલ્યુશન વિથ ઇઝ એક્સપેક્ટેડ. સુપરમેનની યંગ મેન્સને બહુ વાત આવે, ખબર છે કે નહીં? મારો એક નાનો છોકરો છે 10 વર્ષનો, ઇઝ ઓનલી બિઝી અને સીન સુપરમેન ફિલ્મ. આઈ કેન ટેલ યુ ધ સાયન્સ મે નોટ બી એબલ ટુ ગીવ એ સુપરમેન, બટ જે રિલિજન કેન ગીવ એ સ્પિરિચ્યુઅલ મેન વિથ એ મચ મોર પાવર દેન ધ સો કોલ સુપરમેન. ધ રિયલ સ્ટ્રેન્થ ઓફ એ પર્સન લાઈઝ ઇન બિકમિંગ એ સ્પિરિચ્યુઅલ પર્સન, એક આધ્યાત્મિક માનવી બનવાની જે એક તાકાત છે. અને બહેનો પણ આવી શકે હો, આમાં બહેનો પણ આવી શકે. આ એક જે તાકાત ઉત્પન્ન થઈ જાય તો આપણો જે આચાર વૈભવ છે જેને ભગવાને આપણા જીવનનો વ્યર્થ સમય બચાવવા માટે સંક્ષિપ્ત રીતે આપેલો છે વિચાર, નોન એઝ 6 એસેન્શિયલ છ આવશ્યકમય આપણું જીવન હોવું જોઈએ. પણ એના પહેલા હિસાબ કરવો પડશે કે નોન એસેન્શિયલ્સ ઘરમાં કેટલા ગરી ગયા છે. હાઉ મચ વી આર ટાઈક ડાઉન વિથ ધ નોન એસેન્શિયલ પાર્ટ ઓફ લાઈફ એક્ટિવિટીઝ. મને તો ઘણી વાર એમ થાય કે આ વ્યવહારિક જગત શું છે, આવું કોઈ બંધારણ છે, આવું કોઈ કાયદો છે કે આમ કરવું જ જોઈએ, અમારે જ્ઞાતિમાં આમ કરવું જ જોઈએ, અમારો આ રિવાજ છે. પણ જે રિવાજ તમને કેરેક્ટરમાં એનલાઇટન ન કરે, જે ઊંચું ન લઈ જાય, એ રિવાજને બંધ ન કરી શકાય. નરેન્દ્ર થઈ શકે કે નહીં? યુ હેવ ટુ સી વિથ ઇન યોર ઓન સેલ્ફ. ઘણી વાર હું જોઉં છું કે નાના નાના પ્રસંગોમાં લાખ, બે લાખ, પાંચ લાખ, દસ લાખ સિલિંગ એ તો પાણીની માફક વયા જાય, પાણીના કોગડાની માફક વયા જાય. અને અલ્ટિમેટલી વોટ ઇઝ રિમેનિંગ એટ ધ એન્ડ ઓફ ધેટ? આ વડીલોએ હવે આ નવો ચીલો પાડવો પડશે. આ યંગ મેન તમારાથી જુદા ગયા છે ને બીકોઝ દે આર ટાયર્ડ ઓફ ધીસ થિંગ. કે છે, ધીસ ઇઝ ઓલ્સો એ રિચ્યુઅલિસ્ટિક સોસાયટી વેર ઇન વી કેનોટ ફાઇન્ડ ધ રિયલ એન્સર ઓફ અવર લાઈફ. એક એવું આપણે જગત ઊભું કરીએ, વ્યવહાર જરૂર કરો, પ્રેમ બતાવો, સુખ દુઃખના સાચા ભાગીદાર બનો. પણ વ્યવહારને નામે જો ખોટા ખર્ચા કરશો તો આપણે ક્યાં જશું? હું આપણે ઇન્ડિયાનો દાખલો આપવા માગું છું. પાટણનું જૈન મંડળ છે, પાટણવાલા સોસાયટી મુંબઈમાં છે. મુંબઈમાં અત્યારે આપના જેટલા જ લગ્ન અંગેના તોફાનો શરૂ થઈ ગયા છે. તોફાનો એટલા માટે કહું છું કે દેર ઇઝ નો લિમિટ હાઉ મચ એક્સપેન્સિવ યુ મેક. એ સમાજે નક્કી કર્યું પાટણવાળાએ કે પાટણવાળાને ત્યાં લગ્ન થશે તો માત્ર સાદા ચા પાણી નાસ્તો કરીને આપણે વરરાજાને વિદાય કરશું. અને નક્કી કર્યું કે આમાંથી કોઈ જો છૂટછાટ લઈને આડાવડું કરશે એના લગ્નમાં હું નહીં જાઉં. આવું નક્કી કરે આ વિસાવસમાલ કોમ્યુનિટી કે અમે આ ધારાધોરણથી હવે સાદાઈથી જીવવા માગીએ છીએ. અને આ પેલી ખુરશીવાળા તમારા પ્રસંગમાં આવે તો તમે સીધા દોર થઈ જાઓ કે નહીં? આ પેલી ખુરશીવાળા નક્કી કરવાનું છે કે અમે આવા નહીં કર્યા, બીજું નહીં, બીજા કોઈને નહીં. પેલી ખુરશીવાળા બેસવાની બહુ જવાબદારી છે. હાઉ ટુ કન્વર્ટ ધેટ એનર્જી ઓફ એફ્લુઅન્સ ફોર એ પ્રોડક્ટિવ પર્પઝ. ઇઝ યુ આર ટાયર્ડ, આ વ્યવહાર કરી કરીને થાકી જાઓ છો. એને બદલે આવું ન થઈ શકે તો નોન એસેન્શિયલ બિનજરૂરી વસ્તુઓને આપણા જીવનમાંથી ત્યાગ આપવો. અને એટલા માટે ભગવાને પહેલું સૂત્ર કહ્યું છે. જો અહીંયા આપણે આખા જુદા વ્યવહાર પીધાયેલા 50 વર્ષ પહેલાં રમણીકભાઈ કે સોમચંદભાઈ આવ્યા, કે ઠીક છે આવ્યા છે, બિચારા દેશમાંથી બિચારા આવ્યા છે, એમ કે ઠીક છે કામકાજ કરે છે, 5-10 વર્ષ થાય કંઈક ઠીક છે, ઇઝ અ નોન પર્સન નાઉ ઇન ધ કોમ્યુનિટી. બીજા 10 વર્ષ થાય એટલે કે હી ઇઝ ક્વાઇટ નોન પર્સન. પછી હી ઇઝ વેરી વેલ નોન પર્સન. ઓ નાવ ઇઝ અ વેરી વેરી વેલ નોન પર્સન. તમે નાઇરોબીના એરિયામાં જાઓ તો વેરી વેરી વેલ નોનના ભૂંગળા જોઈને મને આજે એમ થઈ ગયું શું છે. બરાબર છે ને? વેરી વેરી વેલ નોન પર્સન. ભગવાન કહે છે કે ધ પાથ ઓફ રિયલાઇઝેશન ઇઝ ટુ બી અનનોન. શૂન્ય બનો તો આ પૂર્ણ તત્વ તમારામાં પ્રવેશ કરે. આ નોન એસેન્શિયલ પાર્ટની માટે કોઈ ટીકા નથી કરતો, પરંતુ એક નક્કી કરવું પડશે કે આ માર્ગમાં જવું હશે તો એ માર્ગનો જે આનંદ છે ને એ આના કરતા એન્થ ટાઈમ હાયર છે. તો સૌથી પ્રથમ તો નોન એસેન્શિયલ્સનો હિસાબ આપણે નક્કી કરવો પડશે કે 24 કલાકમાં આપણો કેટલો સમય આપણે આપણા હાથમાંથી વહેવો જાય છે. અને આમાંના કોઈ પણ શ્રેષ્ઠી શ્રીમંત યંગ માણસ બેન કહી શકશે મારે 1 કલાકનો સમય વેચાતો જોઈ છે ક્યાંય મળશે તો હું જાઉં? મારે લેટ મી ગીવ મી ધ એડ્રેસ મગનભાઈ કે જ્યાં 1 કલાક 24 કલાકમાંથી વેચાતો મળતો હોય. ધ પ્રેશિયસ મોમેન્ટ ઓફ અવર લાઈફ, વોટ આર વી વેસ્ટિંગ ઇટ ફોર? સવાર પડે અને ભગવાન આપણને 24 કલાકના 24 હીરા આપે છે. ગીવ ધ 24 ડાયમંડ. અને એનો સામ્યવાદ, એની ઇક્વિટી કેવી છે? કોઈને 23 નહીં ને કોઈને 25 નહીં રતિભાઈ, બધાને 24 કલાક ભગવાન આપે છે. પણ સવાર પડે અને નૌકાશી કરી ન કરી ટાઈ પહેરી કોટ પહેરીને આ હીરા લઈને જુગાર કરવા માટે આપણે બજારમાં વયા જાય છે. વી આર જસ્ટ આઉટ ઇન ધ શોપ ઇન ધ માર્કેટ એન્ડ વી ડોન્ટ નો હાઉ મચ વી હેવ લોસ્ટ ફોર ટુડેઝ લાઈફ. આ જીવનના મૂલ્યવાન હીરાઓને સંસારમાં વાપરી નાખવાને બદલે જો ધર્મમાં આવે તો શું બને? વોટ કેન હેપન ઇફ 2 or 3 hours ઓફ યોર લાઈફ ઇઝ ટ્રુલી સ્પેન્ટ ઇન એ રાઇટ ટાઈપ ઓફ સ્પિરિચ્યુઆલિટી? અને એના માટે ભગવાને આપણને આ એસેન્શિયલ્સ આપેલા છે, સો દેટ અવર લાઈફ ટાઈમ ઇઝ નોટ વેસ્ટેડ. ઘણો વ્યર્થ સમય બચે, ઘણો વ્યર્થ સમય બચી શકે જો આ સમજીએ તો. અને એ સમજવા માટે કોઈ વધારે કષ્ટ જવાની જરૂરત નથી. પણ નોન એસેન્શિયલ્સની વાત કરીને અને 7 વસ્તુઓ બહુ અલ્પ પ્રમાણમાં હોવી જોઈએ એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. સાત વસ્તુઓ બહુ જ ઓછી હોવી જોઈએ. અમુભાઈ સાંભળ્યું છે ને, સાત વસ્તુઓ કઈ ઓછી હોવી જોઈએ? એક તો આહાર ઓછો હોવો જોઈએ, આહાર અલ્પ આહાર હોવો જોઈએ. એમાં આપણે હેમજા નથી કઈ, હાડા ત્રણ ટન જે આવે નમોરી અંતાણ આમાં નાખા જ કરો. તમને ખબર છે એક વૈજ્ઞાનિક નિયમ છે, ધેર ઇઝ અ સાયન્ટિફિક પ્રિન્સિપલ, ધેર ઇઝ અ પ્યોર સ્કાય સ્પેસ, ધેર ઇઝ અ સ્પેસ અવેલેબલ ઇન અવર બોડી વિચ કેન બી યુઝ ફોર મેડિટેશન એન્ડ હાયર ઇવોલ્વમેન્ટ, બટ એઝ વી ગો ઓન ફિલિંગ ઇટ વિથ ઓલ સોર્ટ્સ ઓફ કચરાઝ ઇન અવર પેટ, શું થાય છે? અહીંયા સુધી ભરાઈ જાય, ઓટકાર આવી જાય, પછી દેન આપણી જે ધ એમ્પ્ટી પ્યોર સ્પેસ ઇઝ ફિલ્ડ અપ વિથ ધ નોન એસેન્શિયલ પાર્ટ્સ ઓફ ધ થિંગ એન્ડ વી આર નો ગુડ ફોર ફર્ધર ઇવોલ્યુશન. માટે એક વસ્તુ નક્કી કરવી પડશે, અલ્પ આહાર. બેનો એ સમજી જવું પડ્યો, મહેમાન આવે તો ત્રણ વસ્તુથી જમાડી દેવાય, કઈ વાંધો ન આવે. કઈ અલ્પ આહાર બહુ મોટી વસ્તુ છે. વી આર ઓલ એ રેસ ઓફ ઓવર ઇટર. આપણે ત્યાં તપસ્યાનું મહત્વ છે, એના કરતા પારણાનું મહત્વ દસ ગણું છે. પારણામાં બહુ સારું કરાયું. અરે ભાઈ, તપ કર્યા પછી પારણું કેવું હોવું જોઈએ? ત્રાસુક હોવું જોઈએ. તપનો એક સ્વાદ ટકીરીએ એવું હોવું જોઈએ. અને તપ ભલે એ કરે પણ પારણામાં તો આપણે પણ તપ કર્યા વગર પેટ ભરી લઈએ. કેમ કે એકલા તો પારણું કરે નહીં, બેડાઓ આપણે બોલાવવા જોઈએ. દિસ ઇઝ અ ગુડ પાર્ટી ટાઈમ. વિચાર કરો ક્યાં છીએ આપણે, કઈ અલ્પ આહાર. આગળ જવું છે આપણે આજે. આજે પછી ઘડિયાળની મુશ્કેલી છે. અલ્પ નિદ્રા જો આ બીજી વસ્તુ છે. અલ્પ નિદ્રા કે ના, બપોરના જમ્યા પછી તો બે કલાક તો આરામ જોઈએ. ક્યાં ગયા મારો પી 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 પી, બે કલાક તો સુવા જોઈએ કે નમોરી અંતા. હે, આહાર કેવો હોવો જોઈએ જે લીધા પછી સ્ફૂર્તિ વધે, એનું નામ આહાર કહેવાય. આહાર કેવું કહેવાય? નો, યુ બીકમ લિટલ મોર વાઇટલ આફ્ટર ટેકિંગ અ ફૂડ, બટ ઇફ યુ બીકમ મોર લેઝી ઇટ ઇઝ ઇટ ટેકિંગ ફૂડ? એ કઈ આહાર કહેવાય? શું વાત કરો છો? અલ્પ આહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરંભ સમારંભ, બિનજરૂરી આરંભ સમારંભમાં ન જવું. અને પછી કહે છે અલ્પ પરિચયો. ઇફ યુ હેવ મોર એન્ડ મોર એ વાઇડર એન્ડ વાઇડર ફ્રેન્ડ સર્કલ, પ્લીઝ નોટ દેટ યોર ટાઈમ વિલ બી કમ્પ્લીટલી સ્પેન્ટ આફ્ટર ધેમ. હા, શહેરમાં રહેવા માટે 5-10 સારા 15 મિત્રો જોઈએ, પણ યુ નીડ નોટ હેવ 100 ફ્રેન્ડ એન્ડ 200 રિલેશન ટુ કીપ ધેમ, આઈ મીન એક્ટિવ ઓર્ગેનાઇઝેશનમાં બધાની સાથે રહેવાની જરૂરત ખરી નરેન્દ્ર? આપણો કેટલો ટાઈમ ગયો જાય છે. અલબત્ત બધા પ્રત્યે સદભાવ, સુખ દુઃખના ભાગીદાર ખરા, પણ આ પરિચયો વધારવા શું થાય છે? એને કારણે રૂટીન કામમાં આપણો સમય ગયો જાય છે. એન્ડ વન યોર ફ્રેન્ડ ઇન્વાઇટ્સ યુ ટુ યર પાર્ટી, ઇટ બીકમ્સ કર્સી ટુ ઇન્વાઇટ હિમ ટુ ધેટ પાર્ટી, ધેન અનધર પાર્ટી, ધેન અનધર પાર્ટી, ધેન નો ટાઈમ. આ વિચાર કરો, આમનામ કરતા કરતા ઇન રેસિપ્રોકેટિંગ ધ હોસ્પિટાલિટી ઓફ એ લાર્જ નંબર ઓફ રિલેશન આપણો કેટલો સમય જાય છે. આ તમારા નૈરોબીમાં જોયું કે મગેની જમવા આવે ને, આરે 20 જણા બીજા જમવા આવે. ભાઈ સાહેબ, રાજકોટમાં હું આવું નહીં કરી શકું. પ્રેમથી કરો સાહેબ, સો પ્રાઉડ. તમારો પ્રેમ છે એનો કદર કરું છું, પણ એટ ધ સેમ ટાઈમ સમવેર ઇટ હેઝ ટુ સ્ટોપ, અધરવાઇઝ આમાં જે એન્ટર થવું છે આપણે, વીલ નોટ હેવ ટાઈમ ટુ એન્ટર. આ જે ડેઇલી રૂટીન વાત જે છે એમાં આપણો કેટલો સમય વહેવો જાય છે. વિચ ડઝન્ટ કમ બેક ટુ અસ. અલ્પ આરંભ સમારંભ, અલ્પ પરિચય અને અલ્પ પરિગ્રહ. પરિગ્રહનો અર્થ હું શું કરું છું? કમાવાની મનાઈ નથી મગનભાઈ. પૈસા સમૃદ્ધિ થવું એ ગુનો નથી, હો સાવકના ઘરે જ સમૃદ્ધિ હોય, પણ એ મારો નથી, આઈ એમ એ ટ્રસ્ટી. અને હજી 10 ગણા વધારો. કાલે થોડુંક કીધું કે વડીલો રિટાયર થવામાં ખોટું લાગી ગયું એમને, તો કહું છું કાંઈ નહીં, ખોટું ના લગાડતા પૈસા. એ તો માને, હું આઈ એમ ઓલવેઝ ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ, પણ સમૃદ્ધિ એ ભગવાનના ઘરની છે, મારી આવડતની નથી. હો હમણાં જો એકદમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી ટોપસી ટર્વી થાય તો શું થાય? એ કુ થાય તો શું થાય? આ બધું પુણ્યથી ટકી રહ્યું છે. પણ આ પરિગ્રહનો અર્થ છે કે જે કંઈ પણ મારી પાસે છે એ ભગવાનના ઘરનું છે અને એને જવું જોઈએ પાછું. અને છેલ્લું, આ સાતમું અનલ્પ ઓછી વસ્તુમાં, ઓછામાં ઓછું વાણીનો ઉપયોગ કરવો. વાણીનો આપણે જુઓ, વાણીનો કેટલો વ્યય કરીએ છીએ, વાણીની કેટલી કરકસતા, કેટલો દુર્વ્યય કરીએ છીએ. ઇટ ટ્રાય ટુ પ્રિઝર્વ યોર એનર્જી. એન્ડલેસ ચેટરિંગ કેટલું, ટેલિફોન ઘરમાં હોય અરે ઓહો નમોરી અંતાણું ભાઈ સાહેબ ખલાસ પતી ગયું. અમારે શ્રાવિકા કહે કે ટેલિફોન કડક કપાવી નાખો ને, તમારા ધંધા મને ગમતા નથી એમ ચોખ્ખું કે. તમે આટલા બધા કોન્ટેક્ટ વધારો ને અમારે રિંગ ઉપાડવી પડીને જવાબ દેવા પડે છે. વાણીનું તમે ખરેખર સંયમથી એને સાચવો. ઊર્જા છે, ઊર્જા શક્તિ. હા, એક કલાક બોલવા માટે 2 કલાકનો આરામ કરવો પડે છે. અને બિન જરૂરી એબ્સોલ્યુટલી ચેટરિંગ ઓફ ધ માઇન્ડ, યુઝલેસ થોટ્સ વિચ ઇઝ નોટ ગોઈંગ ટુ બી યુઝફુલ ટુ યુ, એમાં કેટલે સુધી રહેવું છે? તો આ સાત અનલ્પ વસ્તુ યાદ રહી નરેન્દ્રભાઈ, કે ફરીથી બોલવું, સાત થઈ ગયા: અલ્પ આહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરંભ, અલ્પ સમારંભ, અલ્પ પરિચયો, અલ્પ પરિગ્રહ અને અલ્પવાણી. આરંભ સમારંભ જુદા છે, આરંભે ન કરવો અને સમારંભે ન કરવો. પણ સાત અનલ્પ વસ્તુ પણ ભગવાને કીધી, there are seven actions which can be limitless in your life. માન કે અહીંયા માત્ર નિષેધાત્મક વાત નથી, નિષેધાત્મક એટલે આમ ન કરો એમ નહીં, શું કરો એની એ વાત છે. અધરવાઇઝ યુ વિલ ફીલ ધેટ કે ભાઈ હવે આ તો મૂકી દીધું પણ દેરાસરમાં કંટાળો આવે છે, શું કરવું? કેમ કે રોજ પછી ટેબલ ઉપર પાના રમવાનું બંધ કરી દઈએ આપણે, પછી દેરાસરમાં આવીને કરવું શું? માટે એ નક્કી કરવું પડશે આપણે, વોટ આર ધ સેવન અનલિમિટેડ થિંગ્સ વિચ કેન કમ એઝ એન એક્શન પ્રોગ્રામ આઈ એમ એડ્રેસિંગ ધીસ ટુ ધ યુથ પીપલ. તો સૌથી પહેલી વાત છે, જીવોની મૈત્રી હંમેશા સંધાઈ રહેવી જોઈએ, અનલિમિટેડ. આઈ એમ ધ ફ્રેન્ડ ઓફ ઓલ, મારે જગતના કોઈ જીવની સાથે અણબનાવ નથી. સવારના ફોરમાં ઉઠીને તમે આ કહો, વોટ એ ફ્લેવર, વોટ એ હાર્મની, વોટ એ બ્યુટી ઇટ ઇઝ, મારે જગતમાં કોઈ દુશ્મન નથી. અમારા જમ્મુબીજી મહારાજ સાહેબ કહેતા કે ભાઈ, અમૈત્રી અને દુશ્મન જેવો શબ્દ ડિક્શનરીમાં વાંચ્યો છે અમારા જીવનમાં નથી. કેટલી ઊંચી તાકાત છે. અને પછી બીજી વસ્તુ, સંયમ. આ દેહ છે ને, ધ મોસ્ટ પ્રેશિયસ ઇન્સ્ટ્રુમેન્ટ, એ ગિફ્ટ ઓફ ગોડ, નોટ મિયરલી ટુ યુ બટ ટુ ધ સોસાયટી. આજે મેં નાના બાળકોને કીધેલું હતું, યોર ચિલ્ડ્રન આર ધ બેસ્ટ ગિફ્ટ ટુ ધ સોસાયટી ફ્રોમ ગોડ. તમારા બાળકો એ સમાજને સારામાં સારી ભેટ છે. પણ એ બાળકોને ભેટમાંથી ઉપર લાવવા હોય તો સી ધેટ એનું શરીર, એનું સ્વાસ્થ્ય ટકી રહે. એ જો ટકશે નહીં અને તમે એને નાની નાની વસ્તુઓમાં મૂકી દેશો તો અલ્ટિમેટલી તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં નહીં આવે. અને પછી તો આપણે ડૉક્ટર પાસે જવું જ પડે. તો સંયમ એ સ્વાસ્થ્યનું મોટું કામ છે અને સ્વાસ્થ્યનો વૈજ્ઞાનિક નિયમ છે. વિટામિન ખાવાથી રમણીકભાઈ તાકાત નથી આવતી. પણ તમારા ઠોસા શું કે ઢોસા કે શું છે? ઠોસા એ ખાવાથી નથી આવતી, સ્વાસ્થ્ય ત્યાંથી આવે છે, પરહિત ચિંતામાંથી આવે છે. જેણે જગતના જીવોની હિતની ચિંતા કરી છે તે માંદો ખોટો નથી.